समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। એમાં આપણે ગાથા 14મી કરી રહ્યા છીએ। સમયસારના આ સ્વાધ્યાયમાં કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ છે અને ટીકા છે, અને સાથે જયચંદજી છાબડાના ભાવાર્થ છે। આપણે જ્યારે આ સ્વાધ્યાય કરીએ છીએ તો એમાં ગુરુદેવના પ્રવચનો 18મી વખત ના થયા, એમાંથી જે પ્રવચન રત્નાકર થયા છે એનો આધાર લઈએ છીએ, અને સાથે સાથે 19મી વારના પ્રવચનો જે થયા છે એનો પણ આધાર લઈએ છીએ। 19મી વખતના પ્રવચનો શબ્દશ સમયસાર સિદ્ધિ પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે। આ ઉપરાંત આપણે કળશ ટીકા એનો પણ આધાર લઈએ છીએ। એટલે અત્યારે ખરેખર તો સમયસારનો સ્વાધ્યાય જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે એક અપેક્ષાએ જોઈએ તો આપણે બે શાસ્ત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, અને એમાં કુલ 4 વસ્તુનો આધાર લઈને સમયસારનો સ્વાધ્યાય થઈ રહ્યો છે। તો 14મી ગાથા, અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નહી તું જાણજે। આપણે ગાથાનો અર્થ કર્યો છે, થોડું એનું પુનરાવર્તન લઈએ જેથી અનુસંધાન મળી રહે। ગુરુદેવ કહે છે કે આ ગાથા જે છે તે સમ્યક દર્શનની ગાથા છે। આના પછી 15મી ગાથામાં એ સમ્યક જ્ઞાનની વાત કરશે, અને 16મી ગાથામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની વાત કરશે। આ અતિ મહત્વની ગાથા છે, સમ્યક દર્શનની ગાથા છે। એમાં ગાથાનો સામાન્ય અર્થ જોવા જઈએ તો આપણને એમ લાગે કે આચાર્ય ભગવાન એમ કહી રહ્યા છે કે શુદ્ધ નય શું છે, તો કે જે નય આત્માને બંધ વિનાનો, સ્પર્શ વિનાનો, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત એવા 5 ભાવરૂપ દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નય જાણ। કેવું છે કોને શુદ્ધ નય જાણ એમ, પણ એની સાથે જે વાત લેવામાં આવી છે એ આત્માની લેવામાં આવી, કે એ શુદ્ધ નય નો વિષય જે આત્મા છે એ આત્મા કેવો છે એ 5 ભાવ દ્વારા સમજાવવામાં આવ્યું, અને સાથે બીજી વાત એમાં એ લેવામાં આવી કે એને તું શુદ્ધ નય જાણ એમ કરી, અને એક એમાં આદેશ આપવામાં આવ્યો શિષ્યને, આચાર્ય ભગવાને આદેશ આપ્યો કે તું એને શુદ્ધ નય જાણ। તો એવો શુદ્ધ નય જાણવાથી શું પ્રયોજન સિદ્ધ થવાનું છે, શુદ્ધ નય જાણવાનું શા માટે કહ્યું, એ જાણીને શું પ્રયોજન સિદ્ધ કરવું છે? તો એમ કહેવું છે કે શુદ્ધ નય છે એ આત્માને એના શુદ્ધ નિર્મળ સ્વરૂપે જણાવનારો નય છે। શુદ્ધ નય જે સ્વરૂપને દર્શાવે છે એ આત્માનું ત્રણેય કાળ રહેનારું શુદ્ધ સ્વરૂપ છે। એટલે એ શુદ્ધ નય છે એ વિષય છે, અને એનો વિષય એ ત્રિકાળ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે। એમાં અધ્યાત્મમાં જેમ હોય છે તેમ વિષય અને વિષયી એવા ભેદને ગૌણ કરી નાખવામાં આવે છે, તો એવી રીતે અહીંયા વિષય અને વિષયીના ભેદને જો ગૌણ કરી નાખવામાં આવે તો એ શુદ્ધ નય છે એ જ ત્રિકાળા શુદ્ધ આત્મ સ્વરૂપ છે. ત્રણેય કાળા રહેવાવાળું આત્માનું શુદ્ધ સ્વરૂપ કહો કે શુદ્ધ નય કહો, એમાં કોઈ ભેદ નથી. અને એવા શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્માની અનુભૂતિ કરવાની વાત છે. કેમ કે એ ત્રિકાળ તરફ દ્રષ્ટિ કરીને, શુદ્ધનયનો વિષય જે છે એવા શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ કરીને, એટલે કે ત્યાં લક્ષ્ય કરીને, એની સન્મુખતા કરીને, એ રૂપે થવું એટલે એને અનુભૂતિ થઈ એમ કહેવામાં આવે. એટલે એવા આત્માની અનુભૂતિ કર, શુદ્ધને જાણીને કરવાનું એ છે કે એવા આત્માની અનુભૂતિ કર. એટલે અહીંયા આદેશ એવો આપવામાં આવ્યો કે તું શુદ્ધને જાણ, કે શુદ્ધને જ એ તને આત્માનો જ્યાં સ્થિર થવાનું છે એવા શુદ્ધ આત્માને એ દર્શાવે છે, અથવા તો એ દ્રષ્ટિનો વિષય બતાવે છે. અને પછી તો જ્યારે એમ કહેવામાં આવ્યું કે શુદ્ધને છે એ જ આત્મા છે, એટલે તું શુદ્ધને જાણ કહેતા તું આત્માને જાણ, એવો જ એમાં ભાવ ઉત્પન્ન થાય છે. હવે જ્યારે એ આત્માને જાણે છે તો એ જાણનારી તો એના જ્ઞાનની પર્યાય છે ને. આત્માને જાણનારી કોણ છે? એ પર્યાય છે. પર્યાયમાં એ જણાય છે, એ શુદ્ધ આત્મદ્રવ્ય એ પર્યાયમાં એને જણાય છે. અને એ જાણે છે ત્યારે એ એક રૂપ થઈને જાણે છે, એમાં કોઈ ભેદ રહેતા નથી. એટલે એની અનુભૂતિ છે, એ પોતાના સ્વરૂપની અનુભૂતિ, એમાં એને આત્મદ્રવ્ય અદ્વૈતપણે અનુભવાય છે, એમાં કોઈ બેપણું રહેતું નથી, એવી રીતે એને અનુભવાય છે. એવી અનુભૂતિને પણ પછી શુદ્ધનય કહ્યું. શુદ્ધનયનો વિષય છે એને તો શુદ્ધનય કહ્યો, પણ પછી કેમ કે એમાં એ શુદ્ધ આત્મા જ અનુભવમાં આવે છે એટલે એવી અનુભૂતિ છે એને શુદ્ધનય કહ્યો. અને એ અનુભૂતિ છે એ જ આત્મા છે, અનુભવાય છે એ તો આત્મા છે, એટલે અનુભૂતિને આત્મા પણ કહ્યું. અનુભૂતિ આત્મા જ છે, એને શુદ્ધને કહો આત્મા કહો, એ બધું એક જ છે, અલગ નથી. અહીં અલગ નથી એ આખી ચીજની અપેક્ષા એ વાત છે. અને નિશ્ચયથી અનુભૂતિ એ તો દ્રવ્યનું પરિણામ છે, દ્રવ્ય નથી, આપણે એ જાણીએ છીએ. નિશ્ચયથી જોવા જઈએ તો એ અનુભૂતિ એ શું છે? એ પરિણામ છે, પર્યાય છે, જે અનુભવમાં આવ્યું છે તે છે. એ પર્યાયમાં જે અનુભવાયું છે તે પરિણામ છે, દ્રવ્ય નથી. એ દ્રવ્યથી ભિન્ન છે, દ્રવ્યથી એ જુદું છે. આત્મદ્રવ્યથી આત્માની અનુભૂતિ એ ખરેખર જોવા જઈએ તો જુદી વસ્તુ છે. છતાં પણ એને જ આત્મા કેમ કહેવામાં આવે? કેમ કે અનુભવાય છે ત્યારે તો એ આત્મા એમાં ખ્યાલમાં આવે છે. એ સિવાય આત્મા આત્મા કરવાથી કંઈ આત્મા પકડાતો નથી, આત્મા ખ્યાલમાં આવતો નથી. એ અનુભવનો વિષય છે, એ વસ્તુ અનુભવવાની છે, એ વાત કરવાની, ચર્ચા કરવાની એ વસ્તુ નથી. એ કોઈ સાહિત્યનો વિષય નથી, એ અનુભવનો વિષય છે. આત્મા છે તે જણાય છે કઈ રીતે? કોઈ ઇન્દ્રિયો દ્વારા દેખવામાં આવતો નથી, એ અનુભવમાં આવે છે. અને અનુભવ એ જ અનુભૂતિ, એટલે એ અનુભૂતિમાં જે પરિણામ જે છે એ આત્મા જ છે એમ કહેવામાં આવ્યું. એટલે એ દ્રવ્યથી ભિન્ન છે, બરાબર છે, એ પરિણામ છે, પરંતુ જેવું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે તેવી શુદ્ધની જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ આત્માની જાતની જ છે, તેથી આત્મા જ છે એમ કહ્યું છે. એટલે એને આત્મા જ કહેવામાં આવ્યો છે. એટલે વાત ક્યાં આવી? કે આચાર્ય ભગવાને જ્યારે એમ કહ્યું કે તું શુદ્ધનયને જાણ, તો એ શુદ્ધનયને જાણતા તું આત્માને જાણ, અને એ આત્માને જાણ કહેતા તું એવા આત્માની અનુભૂતિ કર, એવું એમાં પ્રયોજન સમાયેલું છે. એટલા માટે એવો આદેશ આપવામાં આવ્યો કે તું આત્માને જાણ, એ શુદ્ધનયને જાણ એમ કહીને કહેવામાં આવ્યું. મૂળ ગાથાને આપણે લઈએ તો આપણને ઘણીવાર એમ થાય કે આમાં તો આમ લખ્યું છે, પણ એને સમજવાની જરૂર છે. થોડા ધીરજપૂર્વક સમજીએ તો આપણને બધું ખ્યાલમાં આવે છે કે આ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાન લાવ્યા ક્યાંથી. આપણને કેટલીક વખત એવો પ્રશ્ન થશે સમયસારમાં, પણ એ વાત એમાં ગર્ભિત છે એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં એ વાતને લે છે. મૂળ ગાથામાં જે વાત છે એ વાતને જ અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા લઈ રહ્યા છે કે તું એવા આત્માને જાણ, આત્માનો અનુભવ કરાવો છે ને એટલે આ સમ્યક દર્શનનો વિષય છે. હવે અહીંયા આગળ એ વાત લેવામાં આવી કે ટીકામાં કે નિશ્ચયથી એ અબદ્ધ અસ્પૃષ્ટ કર્મ સાથે એ બંધાયેલો નથી અને કર્મ રજકણોથી એ સ્પર્શાયેલો પણ નથી. અબદ્ધ અને અસ્પૃષ્ટ એટલે બંધાયેલો નથી. સેનાથી? કર્મ દ્વારા એ બંધાયો નથી. અસ્પૃષ્ટ એટલે સ્પર્શાયો નથી. કોનાથી? એ કર્મણે રજકણો દ્વારા એ સ્પર્શાયેલો પણ નથી. આપણે વ્યવહારમાં કહીએ છીએ ને કે કર્મ બંધાયા છે તો હવે શું થાય, અને આત્મપ્રદેશો ઉપર કર્મનું આવરણ આવી ગયું છે, આ બધી વાત કરીએ છીએ ને. અહીંયા તો કહે છે કે ભગવાન આત્મા ક્યારેય એવો બંધાયેલો નથી કે એવો કર્મણા રજકણોથી એ સ્પર્શાયેલો પણ નથી. બીજું કહ્યું કે અનન્ય, અનન્ય એટલે અન્ય નહીં તે અનન્ય, અન્ય અન્ય, જુદું જુદું નહીં તે અનન્ય. શું જુદું જુદું છે? તો કે એની પર્યાય, એની ગતિમાં એ જુદો જુદો એ દેખાય છે. કેવો દેખાય છે? એ મનુષ્યપણે દેખાય છે, તિર્યંચપણે દેખાય છે, નારકીપણે દેખાય છે, એકેન્દ્રિયપણે દેખાય છે. એવી એની જે ગતિમાં એ જુદો જુદો દેખાય છે તે અન્ય અન્યપણું છે. એવા અન્ય અન્યપણે નહીં થતો એવો એ અનન્ય છે. કોણ? ભગવાન આત્મા. નિશ્ચયથી એ અબદ્ધ છે, બંધાયેલો પણ નથી કર્મ દ્વારા, અને કર્મણે રજકણોથી એ સ્પર્શાયેલો પણ નથી, અને એવા દેવ મનુષ્ય નારકી એવા રૂપે પણ એ થયો નથી, એવા રૂપે પણ ભગવાન આત્મા થયો નથી. વળી એ નિયત છે. નિયત છે એટલે કે એમાં વધઘટ થતી નથી, ચળાચળપણું નથી, એ અચળ છે. કઈ રીતે નિયતપણું છે? તો કે આપણને એમ દેખાય છે કે જ્યારે એ એકેન્દ્રિયમાં છે તો એને જ્ઞાનની પ્રાપ્તિ ઘણી ઓછી દેખાય. જ્ઞાનનો ઉઘાડ આપણને એમ લાગે કે અક્ષરના અનંતમાં ભાગે છે, બહુ અતિ અલ્પ પ્રમાણમાં એનો ઉઘાડ છે. દિગોદના જીવને જ્ઞાનનો ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગે છે. આ એકેન્દ્રિય બધાને પણ જ્ઞાનનો અતિ અલ્પ ઉઘાડ હોય છે, અને એ મનુષ્ય થાય છે તો એને પછી એની જ્ઞાનની પર્યાયમાં મતિશ્રુત હોય છે, અને પછી એ આગળ વધતા એને ક્યારેક મનોપર્ય પણ હોય છે કે અવધિ જ્ઞાન પણ હોય, અને એ કેવળ જ્ઞાન પણ પ્રગટ કરી લે છે. આ બધું જે દેખાઈ રહ્યું છે એવું ખરેખર નિશ્ચયથી આત્મામાં નથી, એવું અનિયતપણું નથી. આત્મા તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ છે, અને જે બધું દેખાઈ રહ્યું છે એ તો બધું એ જ્ઞાનની પર્યાય છે. એટલે એ તો કર્મના નિમિત્તને કારણે એમ આપણને દેખાય છે. ખરેખર તો આત્મા તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ છે. એ કર્મના નિમિત્તે એવા મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન, કેવળ જ્ઞાન એ બધું છે, પણ આત્મા તો ખરેખર પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ સદાય છે, અનાદિનો એમ જ છે. એટલે એ પ્રમાણે એવું એને નિયતપણું છે, અને બધા જ ગુણો એની જે દશા જે વર્તે છે એ પૂર્ણ શુદ્ધ છે. એ દેખાય છે એવું અનિયતપણું, એને મિથ્યાત્વ દેખાય છે, એને અજ્ઞાનતા દેખાય છે, એને અશુદ્ધતા દેખાય છે. આ બધું જે દેખાય છે ને એની વધઘટ થતી દેખાય છે એવું અનિયતપણું આપણને દ્રષ્ટિમાં આવે છે, પણ એ કંઈ મૂળ તત્વમાં નથી, એટલે આત્મસ્વરૂપમાં એ વસ્તુ નથી. એટલે તું એને એવો નિયત જાણ. ચોથું અહીંયા કહ્યું છે કે એ અવિશેષ, વિશેષ નહીં. શું વિશેષ છે? તો કે વિશેષપણું એને ભેદ કરીને આપણે જાણીએ છીએ એ વિશેષપણું, એ અનંત ગુણોનો પિંડ આપણે એમ કહીએ, અથવા તો એને જ્ઞાન સ્વરૂપ કહીએ, દર્શન સ્વરૂપ કહીએ, ચારિત્ર સ્વરૂપ કહીએ, એવા જ્ઞાન દર્શન ચારિત્રની વાત લઈએ. એટલે એવા ભેદરૂપ જે શ્રદ્ધા કરીએ છીએ એ વિશેષપણું છે. એ ગુણ અને ગુણી એમ જે આપણે ભેદ કરીએ છીએ એ વિશેષપણું છે. એવું વિશેષપણું આત્માને છે નહીં, એ તો અખંડ એક દ્રવ્ય છે. એને એવા ગુણ ગુણીના ભેદ નથી. એને દર્શન જ્ઞાન ચારિત્ર એવું ભેદપણું છે જ નહીં, એ અખંડ એક રૂપ છે. એટલે એવા એ વિશેષોથી રહિત અવિશેષ છે. અને પાંચમું અસંયુક્ત. એ સંયુક્ત નથી, કોઈની સાથે એ સંલગ્ન થયો નથી. શેની સાથે એનું સંયુક્તપણું જોવામાં આવે છે? તો કે રાગદ્વેષના ભાવ, રાગદ્વેષના ભાવ છે એની સાથે એનું સંયુક્તપણું દેખવામાં આવે છે. એવું જણાય છે એ ક્રોધ માન માયા લોભના ભાવરૂપે આપણને થતો દેખવામાં આવે છે. એ પુણ્ય પાપના ભાવરૂપે થતો જોવામાં આવે છે. પણ એવા વિભાવ ભાવરૂપ, એવા વિભાવ ભાવરૂપ એને સંયુક્તપણું થયું નથી. એ તો પોતે ત્રણે કાળ એવો ને એવો શુદ્ધ જ છે. તો બધું આ જે જોવામાં આવે છે એ બધું શું છે? તો કે એ બધું ક્ષણિક છે, એ બધું પર્યાયમાં છે, એ બધું એક સમયની પર્યાયમાં છે. આ જે બંધપણું જે કહ્યું, સ્પર્શાવાપણું કહ્યું, અન્ય અન્યપણું કહ્યું, એ બધું શું છે? તો કે પર્યાયમાં છે. અનિયતપણું અને વિશેષપણું અને સંયુક્તપણું આ બધું એ પર્યાયમાં છે. અને દરેક વસ્તુ જે છે તે સમયે સમયે બદલાતી છે. એ એક રૂપે એક સરખી એક પણ વસ્તુ છે નહીં. એટલે એ પાંચે પાંચ ભાવ, જે બદ્ધ ભાવ, સ્પર્શાયેલો ભાવ, અન્ય ભાવ, અનિયત ભાવ, વિશેષપણાનો ભાવ અને સંયુક્તપણાનો ભાવ, એવા એ પાંચે ભાવોથી રહિત ભગવાન આત્મા છે. અને એ પાંચે ભાવો જે છે એ તો અભૂતાર્થ છે. એ અભૂતાર્થ છે એટલે ખરેખર એ કાયમ રહેવાવાળા નથી, કાયમ ટકીને રહેનારા એ ભાવ નથી. એ અશાશ્વત વસ્તુ છે. અને એ ભાવ જે છે ત્યારે પણ એ એક સમયમાં જે એ જ ભાવ જેવો છે એવો જ એ બીજા સમયમાં નથી. ભલે હોય, બીજા સમયે પણ કદાચ એવો ભાવ હશે, પણ એ એવો ને એવો રહેતો નથી. રાગ એક સરખો હોતો જ નથી, દ્વેષ એક સરખો હોતો નથી, કર્મનું બંધન છે તો પણ એ એક સરખું રહેતું નથી. એ સમયે સમયે બદલાતી વસ્તુ છે. એટલે એવા જે પાંચ ભાવ, એનાથી રહિત આ અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની અનુભૂતિ, એવા આત્માની અનુભૂતિ એટલે એવા આત્માને તું અનુભવ. અને એ અનુભવ કરવો એટલે એને દર્શાવનારો જે શુદ્ધ નય છે, એને દર્શાવનારા શુદ્ધ નય દ્વારા એવા સ્વરૂપ તરફ ઢળવું અને પોતાના લક્ષ્યને ત્યાં લઈ જવું. અને એની સન્મુખતા કરતા હવે જે જ્ઞાનની પર્યાય થશે તે એને જાણવાવાળી શુદ્ધ પર્યાય થાય, એ સમ્યક દર્શનની પર્યાય છે. એમાં એ અનુભવ થાય છે, એવા શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. એટલે આચાર્ય ભગવાને એમ કહ્યું કે માટે તું એને શુદ્ધ નય જાણ, એને તું શુદ્ધ નય જાણ. અને શુદ્ધ નય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો, એ એક જ છે, જુદા નથી. અને એ રીતે આ જે પાંચ ભાવ છે એ પાંચ ભાવ દ્વારા એક આત્મા જ પ્રકાશિત થાય છે. એ અહીંયા ટીકામાં વાત કરે છે કે નિશ્ચયથી અબદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નય છે. અને એ અનુભૂતિ આત્મા જ છે. એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. એ બધા ભાવો દ્વારા આત્મા જ પ્રકાશમાન થાય છે, બીજું કંઈ પ્રકાશિત થતું નથી. અને એ શુદ્ધ નયનો વિષય કહો કે એ જ આત્મા કહો, અને જ્યારે એ અનુભવમાં આવે છે તો એ અનુભૂતિ છે, એ આત્માની જ અનુભૂતિ છે. એટલે એને વિવક્ષાથી એમ કહેવામાં આવે કે એ આત્મા જ છે, આત્માની અનુભૂતિ એ આત્મા જ છે. બીજી કોઈ રીતે આત્મા પકડાતો નથી, આત્મા અનુભૂતિમાં જ એ પકડાય છે, આત્મા અનુભૂતિમાં જ એ જણાય છે. આત્માનું જ્ઞાન ભાન એ અનુભવ રૂપે જ હોય, બાકી કોઈ ઇન્દ્રિયો દ્વારા એ કંઈ થતું નથી અને એ એનું મૂળભૂત સ્વરૂપ છે, એની એણે પ્રાપ્તિ કરવી એ એનો પરમ ધર્મ છે, એ જ પરમાર્થ છે. પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપની એવા આત્માની પ્રાપ્તિ કરવી એ કોઈ વધારાની બહારથી આવી પડેલી કોઈ વાત નથી, એ એનો હક છે. એ પ્રાપ્ત કરવા માટે એ સક્ષમ છે અને એ પ્રાપ્ત કરવું એ જ એનું લક્ષ્ય છે, એટલે એ પ્રયોજનભૂત વાત છે. એટલા માટે આ ગાથામાં એમ કહ્યું કે એને તું શુદ્ધને જાણ, એને તું આત્માની અનુભૂતિ જાણ, એને તું આત્મા જાણ, એ કોઈ જુદા નથી. હવે અહીંયા શિષ્ય પ્રશ્ન પૂછે છે કે જેવો આપે ઉપર કહ્યો આ પ્રમાણે જેવો દર્શાવ્યો એવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? કેમ કે અમને તો આ બદ્ધ અને સ્પર્શસ્પૃષ્ટ એટલે સ્પર્શાયેલો અને અન્ય પણા રૂપે રહેલો એટલે આ ગતિમાં જે રહ્યો છે એવો જ અમને તો આત્મા દેખાય છે, અનિયત આત્મા અમને તો દેખાય છે, અને એવું જ એમાં વિશેષપણું અને સંયુક્તપણું પણ અમને ભાસે છે. તો આવા પાંચ ભાવ સહિત એવા શુદ્ધ આત્માની પ્રતીતિ થાય કેવી રીતે, એની અનુભૂતિ કરવી કેવી રીતે? અમને જે જણાય છે એ તો એ કોઈક પર્યાય રૂપે જણાય છે, અમને તો માણસ રૂપે જણાય છે કે પશુ રૂપે જણાય છે કે તિરિંજમાં કોઈ વાઘ રૂપે જણાય છે કે બકરા રૂપે જણાય છે કે બળદ રૂપે જણાય છે કે ગમે તે રૂપે જણાય છે કે એકિન્દ્રિયમાં કોઈક રીતે જણાય છે, એ બેક્ટેરિયા રૂપે જણાય છે, એ ગમે તે રૂપે જે જણાતો હોય એ બધું એ પર્યાયમાં છે, એ મૂળ દ્રવ્યમાં નથી. માટે એનું સમાધાન દર્શાવતા અહીંયા એમ કહ્યું કે એ બધા ભાવ એ બંધપણાના એ કર્મબંધપણાના જે ભાવ જે છે એ અને અન્ય અન્ય ગતિમાં જણાવવાના એ ભાવ એ બધું કંઈ કાયમી નથી, એ ટકીને રહેવાવાળું નથી, એ શાશ્વત સ્વરૂપ નથી, એ ક્ષણ માત્રનું છે અને એ બદલાતું છે. હમણાં આમ જણાય છે, બીજી વખતે પાછું બીજું જણાશે, ત્રીજી વખતે ત્રીજું જણાશે, એટલે એવું અનિયતપણું એ બહારમાં છે, એ પર્યાયમાં છે, એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. એટલે એ બધું અભૂતાર્થ છે અને એ અભૂતાર્થ હોવાથી તને મૂળ શુદ્ધ સ્વરૂપ જે છે એની જરૂરથી અનુભૂતિ થશે, એની પ્રાપ્તિ થશે. એટલે એનું સમાધાન જે દર્શાવ્યું છે એ આ રીતે સમાધાન દર્શાવ્યું કે બદ્ધ સ્પૃષ્ટત્વ આદિ ભાવો એ બંધાવાના અને સ્પર્શાવાના અને અન્યપણે એ પરિણમવાના એ બધા ભાવો જે છે એ અભૂતાર્થ છે અને એવા અભૂતાર્થ હોવાથી એ ક્ષણિક છે, એ ભાવો પર્યાયના છે, એ મૂળ સ્વરૂપમાં નથી. એટલે એનું મૂળ જે સ્વરૂપ છે, જે શુદ્ધ નયનો વિષય છે, એ ભગવાન આત્મા એનાથી જુદો છે, એ જરૂરથી અનુભવમાં આવી શકે એવો છે, એટલે તને એની અનુભૂતિ થશે, એટલે એની અનુભૂતિ થઈ શકે છે. અને આ વાતને પછી વધારે સ્પષ્ટ કરવા માટે એને દ્રષ્ટાંતથી અહીંયા અમૃતેન્દ્રાચાર્ય ભગવાને સમજાવી છે. આ વાતને દ્રષ્ટાંતથી હવે કઈ રીતે સમજાવી છે એ આપણે આગળ લઈએ. તો પહેલી વાત જે છે એ શેની વાત છે? બદ્ધ, બંધાયેલો અને સ્પર્શાયેલો એની વાત છે. તો અહીંયા કહે છે કે એ ભલે એ બંધાયેલો કર્મથી બંધાયેલો લાગતો હોય અને એ કારણ રચકણોથી સ્પર્શાયેલો જે લાગતો હોય, છતાં પણ એ ખરેખર જોવા જઈએ તો એના એના મૂળભૂત સ્વરૂપની અપેક્ષાએ જોઈએ તો એ એવો કોઈ રીતે બંધાયેલો નથી કે સ્પર્શાયેલો નથી. જેમ કમલીનું પત્ર એટલે કમળનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. જેમ કમળ પત્ર પાણીમાં ડૂબેલું હોય અને એ અવસ્થાને આપણે જોઈએ, એ અવસ્થાનો અનુભવ કરીએ ત્યારે આપણને એમ જ લાગે કે એ જળથી સ્પર્શાયેલું છે, પાણીથી સ્પર્શાયેલું જ છે, એમ જ આપણને લાગે. અને એ સત્ય છે, એ સત્ય છે. ક્યારે સત્ય છે? કે જ્યારે એને એ અવસ્થા રૂપે આપણે જાણીએ ત્યારે. કમળનું પત્ર છે એ પાણીમાં ડૂબેલું હોય અને તેનો એ જળથી સ્પર્શાવારૂપ અવસ્થા છે, એ અવસ્થા રૂપે આપણે જ્યારે એને જાણીએ અનુભવીએ ત્યારે આપણને એમ જ લાગે કે એ જળથી સ્પર્શાયેલું છે, તે વાત સત્ય છે. એટલે એવું જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. આ દ્રષ્ટાંત છે. અહીંયા પહેલા દ્રષ્ટાંત આપે છે અને પછી એનું દ્રષ્ટાંત કહેશે, પછી સિદ્ધાંત સમજાવશે. તો એ ભલે એવું લાગે છે પણ ખરેખર શું છે? તો કહે છે કે તો પણ એ જળથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય એવા કમલીન પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા જળથી સ્પર્શાવા પણ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. એ કમળપત્ર જે છે એ જ્યારે એ પાણીમાં ડૂબેલું છે ત્યારે એને એ અવસ્થા રૂપે જ્યારે આપણે અનુભવીએ ત્યારે તો આપણને એમ લાગે કે જળથી સ્પર્શાયેલું છે, પણ એ ભલે એ સ્પર્શાયેલું એ અવસ્થામાં લાગતું હોય છતાં પણ તો પણ એ પાણીથી જરાય સ્પર્શાવા યોગ્ય નથી. કેમ કે એ પત્રનો સ્વભાવ જ એવો છે કે એને પાણી અડતું નથી. એ કમળપત્ર છે એની ઉપર એક જાતની ખાસ પ્રકારની એવી રૂવાટી હોય છે કે જેને લીધે થઈ અને એને પાણી અડતું નથી, એ આપણે જાણીએ છીએ. એટલે કહે છે કે એવું છે તો પણ જળથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય એવું એ કમળપત્ર, એવા સ્વભાવવાળું કમળપત્ર છે. એટલે એવા સ્વભાવની સમીપ જઈને જો આપણે અનુભવ કરીએ તો આપણને જણાય છે કે જળથી સ્પર્શાવાપણું જે છે એ વાત અસત્ય છે, એ વાત વિદ્યમાન નથી, એ અભૂતાર્થ છે, એ વાત ખોટી છે. દૂરથી જ્યારે જોઈએ છીએ જ્યાં આપણે કમળપત્રને પાણીમાં ત્યારે આપણને એ ભીનું પાણીથી ભીંજાયેલું આપણને દેખાય છે, પણ એ ક્યારે કે એની આપણે એ રીતે અવસ્થા તરીકે એને જોઈએ છીએ તો, પણ એ પત્રના સ્વભાવનો વિચાર કરી કે કમળપત્ર જેનો સ્વભાવ કેવો છે, તો કે ના, એ કમળપત્રનો સ્વભાવ એ ભીંજાય એવો છે જ નહીં. કેમ કે એની ઉપર તો એક ખાસ પ્રકારની રૂવાટી છે એટલે એ ભીંજાતું નથી. એટલે એના સ્વભાવની સમીપ જઈને આપણે જો જોઈએ એનો અનુભવ કરીએ તો એ પાણીથી સ્પર્શાવા પણ એ વાત ખોટી છે, અસત્ય છે, એ વિદ્યમાન છે જ નહીં. એ વાત શું? સ્પર્શાવા પણ જળથી એ કમળપત્રનું સ્પર્શાવા પણ એ વાત અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ તો વાત થઈ આપણે દ્રષ્ટાંતની. હવે એના ઉપરથી સિદ્ધાંત સમજવાનો છે. શું સિદ્ધાંત છે? તો કહે છે કે એવી રીતે અનાદિકાળથી બંધાયેલા આત્માનો, કર્મથી બંધાયેલો આત્મા અનાદિનો એ કર્મ સાથે જ રહ્યો છે. કર્મ બંધન એને અનાદિના છે. કેમ કે જ્યારથી જોઈએ છીએ ત્યારથી આત્મા એ બંધાયેલો જ છે. પહેલા મુક્ત હતો અને પછી એને કર્મબંધન થયા એમ છે જ નહીં. કર્મબંધન ક્યારથી છે? તો અનાદિથી છે. પણ એક વાત સ્પષ્ટ છે કે અનાદિથી છે છતાં પણ એ ના એ જ નથી. કર્મબંધન એને અનાદિથી છે છતાં પણ કંઈ એના એ કર્મબંધન નથી. જુદા જુદા થાય છે અને જુદા જુદા થાય છે તો એ પ્રમાણે એને શું થાય છે? એ પ્રમાણે એની પર્યાયો પણ બદલાય છે, એ પણ આપણે જાણીએ જ છીએ. એટલે એ તો સ્પષ્ટ છે કે કર્મબંધન છે અનાદિના, અનાદિકાળથી એને કર્મબંધન છે, પણ એના એ તો છે જ નહીં. એનો અર્થ શું થયો કે એ કર્મબંધન જે છે એ ખરેખર કેવા છે? એ તો બદલાતા છે. એ કર્મબંધન જે છે એ વાસ્તવિક રૂપે હોઈ શકે જ નહીં. જો વાસ્તવિક હોય, એના સ્વરૂપમાં હોય તો એ બદલાય જ નહીં. એમના એમ જ રહેવા જોઈએ, એક પ્રકારે જ રહેવા જોઈએ. એટલે એ ઉપરથી જ નક્કી થઈ જાય છે કે એ કર્મના બંધનો જે છે એ કર્મ એ આત્માના સ્વભાવમાં હોઈ શકે જ નહીં. પણ અહીંયા એને જરા વધારે સ્પષ્ટતાથી જુદી રીતે સમજાવ્યું છે. આ તો આપણે જાણીએ છીએ, પણ એમ કહે છે અહીંયા કે ભાઈ અનાદિકાળથી એ બંધાયેલા એ આત્માનો ઉદ્ગળ કર્મથી બંધાવા અને સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરવામાં આવે તો આપણને એ બદ્ધપણું, બંધાવાપણું અને સ્પર્શાવાપણું એ બરાબર સાચું લાગે છે, એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. આપણે પર્યાયને જોઈએ, વર્તમાન પર્યાયને, સંસારી પર્યાયને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એમ જ લાગે છે કે આત્મા ક્યારેય કર્મરહિત હોઈ શકે જ નહીં. પર્યાયને જોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે જે પર્યાયમાં જે રહ્યો છે એ પર્યાયને અનુરૂપ એને શરીર છે, અને એ પર્યાયમાં એને એવા જ સંયોગોની પ્રાપ્તિ થાય છે, અને પાછો એ નવા કર્મ બાંધે છે, પૂર્વના કર્મના ઉદય આવે છે, એની સાથે જોડાય છે અને નવા કર્મ બાંધે છે. આ તો એક ચક્ર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આમાંથી તો કોઈ છુટકારો દેખાતો જ નથી. એટલે અનાદિથી એ કર્મબંધ સહિત જ છે. એટલે કર્મથી બંધાયેલો અને કારણે રજકણોથી સ્પર્શાયેલો એવી જ અવસ્થામાં છે એમ આપણને એનું બદ્ધ સ્પષ્ટપણું આપણને સાચું લાગે છે કે ભૂતાર્થ છે. પણ ક્યારે કે અવસ્થાથી અનુભવ કરવામાં આવે તો, એની પર્યાયથી અનુભવવામાં આવે તો. હવે આત્માને એની પર્યાયને બદલે એના મૂળભૂત સ્વરૂપ, એનું જે સ્વરૂપ છે, એનો જે સ્વભાવ છે, એની નજીક જઈને જો જોવામાં આવે તો આવું કંઈ એમાં છે જ નહીં. આવું એટલે આવું કર્મ બંધન જેવું કે કારમણે રજકણો જેવું એના સ્વભાવમાં તો કંઈ છે જ નહીં. એટલે અહીંયા કહે છે કે અનાદિકાળથી બંધાયેલા આત્માનો ઉદગળ કર્મથી બંધાવા સ્પર્શાવા રૂપ અવસ્થાથી અનુભવ કરતા એ બદ્ધ સ્પૃષ્ટપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ ઉદગળથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ બદ્ધ સ્પષ્ટપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. શું કહ્યું? તો પણ ઉદગળથી જરાય નહીં સ્પર્શાવા યોગ્ય, નહીં બંધાવા યોગ્ય એવું આત્માનું સ્વરૂપ, એવો આત્માનો સ્વભાવ છે, એવા આત્મા સમના સ્વભાવની નજીક જઈને, એની સમીપમાં જઈને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આત્મા એ પૂતગળ દ્વારા બંધાય નહીં કે પૂતગળ દ્વારા સ્પર્શાય નહીં એવો છે. જેમ પેલું કમળનું પત્ર હતું, એને એની ઉપર ખાસ પ્રકારની રૂવાટીને કારણે એને પાણી સ્પર્શતું ન હતું, એવી રીતે આ આત્મા એ ત્રણેય કાળ જ્ઞાન સ્વભાવી આત્મા, ચૈતન્ય ભગવાન આત્મા, એને ક્યાંયથી કોઈ પ્રકારે કોઈ પૂતગળો દ્વારા સ્પર્શાવાપણું પણ નથી કે એને બંધાવાપણું પણ હોય નહીં. આત્મસ્વભાવની સમીપ જઈને જો અનુભવ કરવામાં આવે તો એવું બંધપણું કે સ્પર્શાવાપણું એ ખોટું છે, એ હોઈ શકે જ નહીં, એ અસત્ય છે, એ અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, અવિદ્યમાન છે એટલે અભૂતાર્થ છે. આમ આપણને આ દ્રષ્ટાંત દ્વારા આપણને અબદ્ધ અસ્પૃષ્ટ એ બે વસ્તુ સમજાવવામાં આવી. અબદ્ધ અસ્પૃષ્ટ એટલે પહેલો ભાવ, એ ભાવ કઈ રીતે છે, આત્મામાં કઈ રીતે છે એની વાત કરવામાં આવી, કે એ આત્મ સ્વભાવમાં નથી, મૂળભૂત સ્વભાવમાં જ્યારે વસ્તુ નથી પડી તો પછી એ બંધાવાનો ભાવ કે સ્પર્શાવાનો ભાવ મૂળભૂત સ્વભાવમાં નથી, અને એના મૂળભૂત સ્વભાવમાં તો અબદ્ધપણું ને અસ્પષ્ટપણું જ છે, એવું જ જ્યારે છે તો પછી એના મૂળભૂત સ્વભાવની સમીપ જતા એવા સ્વભાવની અનુભૂતિ થઈ શકે છે. અને એટલા માટે શિષ્યને કહ્યું કે તું એવા સ્વભાવની અનુભૂતિ કર, એવા સ્વભાવની અનુભૂતિ કર. બહુ સુંદર વાત કરી દીધી છે કુંકુંદાચાર્ય ભગવાને, જે વાત કરી દીધી એમણે તો ગાથામાં કહી દીધું, પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એને ખોલીને આખી વાત જણાવી દીધી, અને એની સ્પષ્ટતા ગુરુદેવે જે કરી છે, કેટલા બધા પ્રવચનો એની ઉપર થયા, એક ગાથા ઉપર 6-7 પ્રવચન થાય, એટલા કલાકો સુધી એ વાત ચાલ્યા કરે, એ કેવી અદભુત વાત હશે પ્રભુ. અને કુંકુંદાચાર્ય ભગવાન તો પોતે મહાવીર ક્ષેત્રમાં જઈ અને સિમંદર પ્રભુની વાણી સાંભળી, સાક્ષાત સાંભળી, અને ત્યાં શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ ચર્ચાઓ કરી અને જ્ઞાન લઈને અહીંયા પોતે પાછા પધાર્યા અને આ બધા શાસ્ત્રોની રચના કરી છે. એ પરમ સત્ય છે, એમાં કોઈ સંશય કરવા જેવું છે નહીં. અને એવા આપણા પુણ્યના ઉદય કે આપણા હાથમાં આ શાસ્ત્ર આવ્યું, આપણામાં એટલી સમજવાની શક્તિ આવી, આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ, એવા સંયોગો સર્જાયા, આ બધો કોઈક એવો અદભુત મેળ છે કે જેને લીધે થઈને આજે આપણે આવા અદભુત શાસ્ત્રની વાતને આપણે સમજી રહ્યા છીએ. તો શિષ્યને કહ્યું છે એટલે એ આપણને કહ્યું છે, શિષ્યને કહ્યું છે એટલે એ આપણને કહ્યું છે કે ભાઈ તું એવા અબદ્ધ સ્વરૂપને તું જાણ, એને જ તું એ બધા જે પાંચ ભાવ કયા છે એ ભાવ જે છે એ શુદ્ધ ભાવ છે, એ જ આત્માનું સ્વરૂપ છે અને એ જ શુદ્ધનયથી દર્શાવાતું આત્માનો જે વિષય એ જ છે અને એ અનુભવી શકાય એવું છે અને એનું કારણ સમજાયું. કેમ કે એનાથી વિરુદ્ધ ભાવ જે બંધાવવાનો ભાવ સ્પર્શાવવાનો ભાવ, એ ભાવ તો ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ આત્મસ્વભાવમાં નથી. તું આત્મસ્વભાવની સમીપ જા, તું પર્યાયનું લક્ષ્ય છોડ, તારી દ્રષ્ટિ જ્યાં સુધી પર્યાય તરફ રહી છે ત્યાં સુધી તને એ આત્મા બંધાયેલો જ દેખાય છે, તને એ આત્મા સ્પર્શાયેલો જ દેખાય છે. તું એ દ્રષ્ટિને પલટી નાખ ને પ્રભુ, તું તારી દ્રષ્ટિને પલટી નાખ ને, તું પર્યાયને જુએ છે એને બદલે તું દ્રવ્યને જુ ને, આત્મસ્વભાવ કેવો છે એના તરફ તું લક્ષ કરને, વર્તમાન પર્યાય કેવી છે એનું લક્ષ છોડીને જે સ્વભાવમાં છે એને તું જો ને. કેમ કે વર્તમાન પર્યાય તો એ એક ક્ષણ માટેની છે, બીજી ક્ષણે તો પાછી એવી નથી, એ તો બદલાતી વસ્તુ છે, એની પાછળ તું ક્યાં સુધી દોડ્યા કરીશ, તને એ હાથમાં આવવાનું નથી, એ ઝાંઝવાના જળ જેવી વસ્તુ છે, એ મૂળ વસ્તુ જ નથી. એ પર્યાય જે છે એ તો બદલાતી વસ્તુ છે, બદલાતી સ્થિતિ છે, એ અભૂતાર્થ વસ્તુ છે, એ વિદ્યમાન નથી, એ ક્ષણમાં પલટાઈ જાય છે, એને તું શા માટે જોયા કરે છે અને શા માટે દુઃખી થાય છે. પ્રભુ તારો ભગવાન આત્મા તારામાં બિરાજી રહ્યો છે, એના સ્વભાવની સમીપ જાણે કે એનો સ્વભાવ કેવો છે, એ કેવું તત્વ છે, એવા એ શુદ્ધ નિર્મળ તત્વનો અનુભવ કરને. એ સહેલું છે અને એવો અનુભવ તું કરી શકે એવો તું સમર્થ છો, કેમ કે એ સ્વભાવ તારો પોતાનો છે, પોતાને પોતાના ઘરમાં જતા કોણ રોકે. નિજ સ્વભાવમાં જતા કોઈ રોકનાર નથી. અરે એમ નહીં, પણ એ નિજ સ્વભાવમાં જવા માટે તારે કોઈની મદદની જરૂર નથી, તારે કોઈની અપેક્ષાની જરૂર નથી, તું પોતે જાતે જ એનો અનુભવ કરી શકે એવો છો, તો તું એની દ્રષ્ટિ કર. એ જ ઉપાદેય છે, એ જ કરવાપણું છે, એ જ સર્વશાસ્ત્રોનો સાર છે, એ બધા આગમોનું સ્વરૂપ છે, એ જ પ્રાપ્ત કરવાનું છે, એ શુદ્ધ સ્વરૂપ અનંત જીવોએ પ્રાપ્ત કર્યું છે અને એ જ પ્રકારે પ્રાપ્ત કર્યું છે, પોતાના નિજ શુદ્ધ સ્વભાવની સન્મુખતા કરીને એ શુદ્ધ સ્વરૂપ પોતે પર્યાયમાં પ્રગટ કર્યું છે, એવી અનુભૂતિ પોતે પર્યાયમાં કરી છે, પોતાના જ્ઞાનની પર્યાયમાં એને જાણ્યું છે અને એમણે કર્યું છે એ વાત પરમ સત્ય છે. આપણે જાણીએ છીએ કે અનંત જીવો સિદ્ધ થયા છે વર્તમાનમાં, પણ સમ્યક દ્રષ્ટિ જીવો કેટલા છે, અસંખ્ય જીવો સમ્યક દ્રષ્ટિ છે અને વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં જેમણે એવો ભાવ મોક્ષ પ્રગટ કર્યો છે, એ પૂર્ણ દશાને પ્રગટ કરી છે, એવા શાશ્વત પરમાત્મા ભગવાન બિરાજી રહ્યા છે, 20-20 તીર્થંકર ભગવાન અને એમની સાથે કેટલાય અસંખ્ય કેવળી ભગવાન બિરાજી રહ્યા છે. આ બધું સ્પષ્ટ છે પ્રભુ, કે ક્યાંય તારે બીજેથી એની વાત જોવા જવા સમજવા જવાની જરૂર નથી, આ તો બધું સ્પષ્ટ છે. કુંકુંદાચાર્ય ભગવાન ત્યાં જઈને આવ્યા છે અને એમને જે ત્યાંથી આ વાત લઈ આવ્યા છે, હવે તું ક્યાં રોકાઈ રહ્યો છે, હવે એવા ભાવને તું જો, એ આત્માના સ્વભાવની સમીપ જાને, એની નજીક જાને, એમાં બધું ભર્યું પડ્યું છે. ગુરુદેવ તો એમ કહે છે કે ભાઈ તું કઈ વાતે અધૂરો, તું ભગવાન આત્મા છો ને તું કઈ વાતે અધૂરો છો, તું બધી વાતે પૂર્ણ છો, તું પ્રવીણ છો, સર્વ વિદ્યાઓમાં તું પ્રવીણ છો, તું સર્વજ્ઞ છો, પણ તારી દ્રષ્ટિ એના તરફ થતી નથી એટલે એ તને લક્ષ્યમાં આવતું નથી, એટલે એ તને દેખાતું નથી અને તું એમાં જતો નથી, એને પકડતો નથી, એને પામવાનો પુરુષાર્થ કરતો નથી. પ્રભુ એ કરવાની જરૂર છે. અહીંયા આચાર્ય ભગવાને પણ આ ગાથામાં એમ જ કહ્યું છે કે એવા શુદ્ધ નયને તું જાણ, એવા શુદ્ધ નયને જાણ, તું બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી, એ વાત કરી.
બહુ સરસ વાત છે પ્રભુ.
આગળ કહે છે બીજી વાત, બીજા ભાવની વાત. બીજો ભાવ છે, કયો ભાવ છે? અનન્ય. અન્ય નહીં તે અનન્ય. અન્ય અન્ય નહીં, જુદું જુદું નહીં, તે અનન્ય ભાવ. આત્માનો ભાવ અનન્ય છે, અન્ય અન્ય ભાવ નથી. અન્ય અન્ય પણ ક્યાં છે? અન્ય અન્ય પણ ક્યાં છે? તો કે પર્યાયમાં છે. અને અહીંયા ઉદાહરણ જે આપ્યું છે એ માટીનું આપ્યું છે, અને માટીમાંથી બનતા જે બધા આકારો, જે બધી પર્યાયો છે એનું આપ્યું છે. અહીંયા કહે છે કે વળી જેમ માટીનો કમંડળ, ઘડો, જારી, રામપાત્ર, સપોરું, જે બનાવવું તે બનાવીએ આપણે, ગમે તે શેપ આપો, માટીનો પિંડ છે તો કુંભાર એને જાત જાતના આકારો આપે છે. દીવા માટેનું કોળિયું બનાવે છે, ને કુલડી બનાવે છે, ને તવી બનાવે છે, ને ઘણે ઘણા આકારો આપે છે. એટલે કહે છે કે જેમ માટીનો એક કમંડળ, ઘડો, જારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતા, એ દ્રષ્ટિ એવી પર્યાય તરફ કરતા, એ ત્યાં કમંડળ દેખાય, ઘડો દેખાય, જારી દેખાય, રામપાત્ર દેખાય, એ નળિયું દેખાય, એ સપોરું દેખાય, એ કોળિયું દેખાય, એ કુલડી દેખાય, એ હાંડલું દેખાય, એ તવી દેખાય, એ બધું દેખાય આપણને. કેમ? કે એને આપણે પર્યાય રૂપે જોઈએ ને, એટલે એ બધું દેખાય. એટલે એ અન્ય પણ, એ જુદા જુદા પણ આપણને એ દેખાય છે, એ આપણને બરાબર છે કે એમ જ છે, એ સાચું છે. એ બધા આકારો છે અને એ આકાર પ્રમાણે જે આપણે વસ્તુને જાણીએ છીએ એવું બરાબર જ લાગે છે. એ પર્યાય દ્વારા એનો અનુભવ કરતા એ અન્ય પણ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એવા આકારો છે એ પ્રમાણે બધું જુદું જુદું છે, નથી એમ નથી. એ બધી પર્યાયો છે માટીની, એ બધી વિવિધ પર્યાયો છે, છે ને છે, નથી એમ નથી, પણ એ પર્યાયો છે. આગળ કહે છે કે એ ભૂતાર્થ છે, એ સત્યાર્થ છે, એ પર્યાયો બધું એ પ્રમાણે બધા આકારો છે, તો પણ સર્વત અસ્ખલિત, સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા. અસ્ખલિત એટલે એમાં એનું સ્ખલન ન થાય, પડવું ન થાય, એટલે ભેદરૂપ ન થઈ જાય, એક રૂપે જ રહે, એમાંથી કંઈ ઓછું થાય નહીં, એ અસ્ખલિતનો અર્થ થાય. એટલે અસ્ખલિતનો અર્થ અહીંયા એ કરવાનો છે કે સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા, એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્યપણું ખોટું છે, એવું અન્યપણું છે જ નહીં. માટી માટી રૂપે જ છે, માટીમાં કોઈ જુદાપણું થયું જ નથી, માટી માટી રૂપે જ રહે છે. માટીનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવે જ માટી રહી છે, માટીમાં કોઈ ફેર પડતો જ નથી. એટલે એવા માટીના સ્વભાવની સમીપ જઈને જો અનુભવ કરવામાં આવે તો એ બધાની અંદર રહેલી માટી એ માટી જ છે, અને એમાં માટીના જ ગુણ છે, બીજું કંઈ નથી. એટલે એ પેલા જે આકાર જે બધા કહેવામાં આવ્યા એ માટીની તરીકે જો જોવામાં આવે તો એ બધું એ શું છે, પર્યાયો બધી જે છે એ માટી રૂપ નથી, એને અસત્યાર્થ કહી દીધું. માટી માટી રૂપે છે, પોતે પોતાના સ્વભાવે જ વર્તી રહી છે. એ માટીના સ્વભાવમાં ક્યાંય એ કમંડળપણું કે ઘડાપણું કે જારીપણું એમાં એવું ગયું નથી, કે એમાંથી કંઈ ઓછું થયું નથી. એટલે એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એ જુદાપણું, અન્ય અન્યપણું જે છે એ બધું અન્યપણું ખોટું છે. માટીનો તો એક જ સ્વભાવ છે, એનું અન્યપણું જુદાપણું, જુદા જુદાપણું છે જ નહીં, એટલે એ અભૂતાર્થ છે. એ અન્યપણું છે તે અભૂતાર્થ છે, અનન્યપણું જ છે. હવે આ દ્રષ્ટાંત લેવામાં આવ્યું, એ દ્રષ્ટાંત ઉપરથી હવે સિદ્ધાંત સમજાવે છે. કહે છે કે એવી રીતે આત્માનો નારક આદિ પર્યાયોથી અનુભવ કરતા, કોઈ પણ પર્યાય લો, અનાદિનો છે અને અનંત પર્યાયોમાં એ ગયો છે, એ નિત્ય નિગોદમાંથી નીકળ્યો છે, ત્યાર પછીથી એને અનંત કાળમાં કેટલા ભવ કર્યા, અનંત ભવ કર્યા અને અનંત શરીર એને ગ્રહણ કર્યા, જેવી પર્યાય હતી આત્માની એવી પર્યાયને અનુરૂપ એવા એણે શરીર પણ ગ્રહણ કર્યા. એ બધું પર્યાયમાં થયું, એ બધું એને પર્યાયમાં થયું. એટલે જે પર્યાયમાં થયું એને જ આપણે તો જાણીએ, પર્યાય દ્વારા જાણીએ કે એ માણસ થયો, એ ઘોડો થયો, એ સાપ થયો, એ વીંછી થયો, એ અળસિયું થયો, એ ગધેડો થયો, એ દેવ થયો, એ નારકી થયો. એ જે કંઈ થયો એ બધું શું છે? એ બધી પર્યાય છે. એ પર્યાયમાં જવાથી એવું કંઈ થયું કે એ પર્યાયમાં હતો ત્યારે એ પર્યાયનો સ્વભાવ એના આત્મામાં આવી ગયો અને આત્માનો સ્વભાવ બદલાઈ ગયો, એવું કંઈ સ્ખલન થયું? જો એવું સ્ખલન થયું હોય તો આત્મા આત્મા રૂપે શુદ્ધ રૂપે એ થઈ શકે જ નહીં, તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. પણ એવું થયું નહીં, આત્મા તો શુદ્ધનો શુદ્ધ જ રહ્યો, જેવો હતો એવો નિર્મળ શુદ્ધ જ રહ્યો. જે કંઈ થયું એ પર્યાયમાં થયું, અને પર્યાય તો બધી ક્ષણિક હતી એટલે એ પર્યાય તો વિલીન થઈ ગઈ, તેથી આત્માને કંઈ નુકસાન થયું નહીં. આત્મામાં એ કોઈ વસ્તુ આવી નહીં. જે આવ્યું છે એ બધું ક્યાં આવ્યું? એ પર્યાયમાં આવ્યું, અને એ પર્યાય થોડો સમય માટે હતી, એક સમયની હતી, બીજા સમય એવી ને એવી, બીજી ત્રીજી, એમ થોડાક સમય પૂરતી એ પર્યાય હતી, અને એ જીવ એમાં એવી પર્યાય રૂપે એ શરીર સાથે રહ્યો હતો એને અનુરૂપ. તેમ છતાં ન તો એ શરીરમાંથી કે ન તો એ પર્યાયમાં હતો, તો એ પર્યાય પ્રમાણેના કોઈ ગુણો એને આવ્યા એમ બન્યું નથી. આત્મામાં તો એના પોતાના મૂળ ગુણો, અનંત ગુણો જેમ છે તેમ જ રહ્યા. એટલે આત્મા જે છે એ તો એવો ને એવો ત્રિકાળ રહ્યો જ છે, ભલે ગમે તે પર્યાયમાં ગયો છતાં પણ. જો એમ ન બન્યું હોત અને જો એમ અનંત કાળની અનંત પર્યાયોમાંથી થોડું થોડું બધું આવ્યું હોત તો આ આત્માની દશા કેવી થાત? તો આત્માનું અત્યારે સ્વરૂપ કેવું હોત? તો આ આત્મા સિદ્ધ થઈ શકે જ નહીં. કોઈ આત્મા સિદ્ધ થઈ શકે જ નહીં. જો પર્યાયમાંથી એને જો કંઈ ગ્રહણ કર્યું હોય અને એમ કરીને એના સ્વરૂપમાં કોઈ સ્ખલના થઈ હોય, આપણે સ્ખલનાની વાત કરીએ છીએ ને, એના એના ગુણોમાંથી કોઈ સ્ખલના થઈ હોય તો પછી કોઈ આત્મા શુદ્ધ થઈ શકે જ નહીં. આત્મા જ બદલાઈ ગયો હોય, આત્મા આત્મા રૂપે રહી શકે જ નહીં, દ્રવ્યનો નાશ થાય. પણ એવું તો કંઈ થયું નથી, દ્રવ્ય કોઈ બદલાતું નથી, દ્રવ્ય દ્રવ્ય રૂપે જ રહે છે. જે ફેરફાર થાય છે એ તો પર્યાયમાં થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, એ પણ સિદ્ધાંત છે. એટલે એ ગમે તે પર્યાયમાં ગયો, આત્માનું જવું કોઈ પણ પર્યાયમાં થવું, આત્માનો કોઈ પણ પ્રકારે કોઈ પણ પર્યાયમાં જવું એટલે એને અનંત ભવો એ પ્રમાણે કર્યા, તે છતાં પણ એ રૂપે થયો જ નથી, એ તો પોતે પોતાના રૂપે જ રહ્યો છે. એ વાતને અહીંયા સિદ્ધાંતમાં સમજાવે છે કે ભલે એ આત્મા છે એ નારકીની પર્યાયમાં ગયો કે મનુષ્યની પર્યાયમાં ગયો કે એ બધી આદિ પર્યાયોમાં ગયો, અને એ રીતે આપણે જ્યારે જોઈએ છીએ કે પર્યાય રૂપે એને અનુભવ કરીએ છીએ, તો એ પર્યાયોમાં એ જુદા જુદાપણું આપણને લાગે કે માણસ છે અને દેવ છે અને નારકી છે, એ બધું જુદા જુદાપણું જેમ પેલા માટીના આકારોમાં લાગતું હતું એવું એ પર્યાયમાં લાગે છે કે એ જીવની આ બધી પર્યાયો છે, એવું અન્ય અન્યપણું લાગે છે. અને એવું અન્ય અન્યપણું જે છે એ વાત સાચી છે, એવું પર્યાય રૂપે થવું એનું છે, એટલે એવું અન્યપણું પણ છે, એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પણ એ પર્યાયમાં છે. તો પણ અહીંયા કહે છે કે ભલે એ સત્યાર્થ લાગતું હોય એ જુદા જુદા રૂપો એના, તો પણ સર્વત અસ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદાવ ભેદરૂપ નહીં થતા એવા પોતે પર્યાયોથી કોઈ રીતે એની અસર તળે આવ્યો નથી, ભેદરૂપ થયો નથી, એનાથી સ્ખલિત થયો નથી, એટલે એ પૂર્ણપણે સર્વત અસ્ખલિત જ રહ્યો, એનામાં કોઈ ફેરફાર થયો નહીં. એટલે કહ્યું કે તો પણ સર્વત અસ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરા પણ એ વિચલિત થયો નહીં, એ બગડ્યો નહીં, એમાં કોઈ ફેરફાર થયો નહીં, એ ભેદરૂપ થયો નહીં, એમાં કોઈ મલિનતા પણ વ્યાપ્યું નહીં. એટલે સર્વ પર્યાય ભેદોથી જરાય એવા જુદી જુદી પર્યાય રૂપે થવા છતાં એવા ભેદો પર્યાયના થયા હોવા છતાં જરાય ભેદરૂપ નહીં થતા એવા એક ચૈતન્ય આકાર આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્યપણું જુદાપણું એ પર્યાય રૂપપણું એ બધું અભૂતાર્થ અસત્યાર્થ લાગે છે. એક ચૈતન્ય આકાર આત્માનો આકાર કેવો? આત્માનો આકાર ચૈતન્ય આકાર, કેમ કે એ ચૈતન્યપણું છે, તે સદાય રહેવા વાળું છે. કોઈ સમયે આત્મા જ્ઞાન ન કરતો હોય એવું બન્યું છે? એક સમય માત્ર માટે પણ આત્મા જ્ઞાન ન કરતો હોય એવું બન્યું નથી. એનો જ્ઞાન સ્વભાવ છે, એ ચૈતન્યપણું એનું રહ્યું છે, અને એના દ્વારા એ બીજા બધાથી, બીજા બાકીના પાંચ દ્રવ્યોથી તો એ જુદો પડે છે. એનો જ્ઞાન સ્વભાવ છે, એ પરનું અને પોતાનું જ્ઞાન કરનારો છે. સ્વપર પ્રકાશક જ્ઞાન એનો સ્વભાવ છે. એવો એ ચૈતન્ય આકાર છે, એવો એ ચૈતન્ય આકાર છે. એવા ચૈતન્ય આકાર આત્મસ્વભાવની સમીપ જઈને જો જોઈએ તો એમાં એમાં કંઈ પણ એવું અન્યપણું જે પર્યાયમાં કહ્યું હતું એવું અન્યપણું દેખાતું નથી. એટલે જે અન્યપણું જે છે એ બધું ખોટું છે, એ અન્યપણું અભૂતાર્થ છે, એ વિદ્યમાન નથી. એ અન્યપણું જે છે તે અસત્યાર્થ છે. એટલે કે એ ભવો, અનંત ભવો, એ ગતિ, ચાર ગતિની બધી પર્યાયો જે છે એ કંઈ આત્માનું સ્વરૂપ નથી, એ કંઈ આત્માનો સ્વભાવ નથી. એવા આત્માના સ્વભાવને એનાથી આપણે ભિન્ન જુદો અનુભવી શકીએ તેમ છીએ. કેમ કે પહેલી તો બધી પર્યાય હતી, ક્ષણિક અવસ્થાઓ હતી, અને એ ક્ષણિક અવસ્થાઓ જે છે તો બદલાઈ ગઈ. અનંતકાળમાં અનંત એવી અવસ્થાઓ તો બદલાઈ ગઈ. જ્યારે આ સ્વરૂપ બદલાયું નથી અને એ પેલી પર્યાયોથી જુદું અનુભવી શકાય એવું છે, એટલે શિષ્યને એમ કહ્યું કે તું એ રીતે એવા ચૈતન્ય આકાર આત્મસ્વભાવની સમીપ જઈને તું એને અનુભવ કરીશ તો તને એનો એવો અનુભવ થશે, એવી અનુભૂતિ થશે. તો આજે અહીંયા સુધી આપણે બે બોલ થયા, બાકીના ત્રણ બોલ હવે પછીના સ્વાધ્યાયમાં આપણે કરીશું. બહુ સુંદર વાત છે પ્રભુ, એક એક બોલની અંદર આત્મામાં કેમ જવું એનો માર્ગ દર્શાવ્યો છે. આપણે પાંચ બોલ કરતા સુધીમાં તો આપણે પાંચ વખત માર્ગ જાણી લઈશું. માર્ગની ગમે તે પર્યાય હોય, ગમે તે વાત હોય, પણ એ રીતે જ વાત છે. બહુ દ્રઢતા થઈ જશે, બહુ દ્રઢતા થઈ જશે. તો પછી આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. શુભદામ બોલીએ પ્રભુ. Thank you.